પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 76 અને 77 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 25.
સદી પાડવામાં આવે છે ત્યાં જે પ્રમાણે મુખપરના ભાવ હોય તે પ્રમાણે કાગળમાં કુદરતી ચિત્રાઈ જાય છે. કોઈ દોરવા જતું નથી, ફોટો છબી એટલે ફોટો પાડે છે, એમાં જેનો ફોટો પાડે છે એવી જ આકૃતિ ચહેરાની બરાબર કાગળ ઉપર આવે છે. એ પણ પરમાણુઓની રચના છે અને એ પરમાણુઓની રચના બરાબર જે પ્રમાણે આકૃતિ હોય છે એ જ પ્રમાણે ત્યાં ગોઠવાય છે. સ્વયં જ એ પ્રમાણે થાય છે, કોઈ દોરવા જતું નથી. એવી રીતે કર્મના ઉદયરૂપ ચિત્રામણ સામે આવે ત્યારે સમજવું કે મેં જેવા ભાવ કર્યા હતા તેવું આ ચિત્રામણ થયું છે. વર્તમાન જે કોઈ ઉદય છે એ જીવના પૂર્વના પરિણામને સૂચવે છે. ખરેખર તો કે પહેલા પરિણામ કેવા હતા કે જેને લઈને વર્તમાનમાં આ પ્રકારનો ઉદય આવ્યો, એ કુદરતી છે. પરમાણુમાં પણ એનો કુદરતી સ્વભાવ છે કે સહજ જીવના પરિણામ સાથે નિમિત્ત નૈમિતિકપણે એ જ પ્રકારે કાર્ય કરે છે, બીજી રીતે કાર્ય કરતું નથી. એ પરમાણુના સ્વભાવ અનુસાર થાય છે, એમાં જીવનું કાંઈ કર્તવ્ય નથી. કર્મ બંધાય છે, કર્મનો ઉદય આવે છે, કર્મના ઉદય અનુસાર નવકર્મની ગોઠવણી થાય છે. આહાર મોઢામાંથી હોજરીમાં જાય છે ત્યાં સુધી તો માણસ એમ કહે છે કે મેં ખાધું, મેં મારી ઈચ્છા પ્રમાણે ખાધું. પૌષ્ટિક ખોરાક, વગર પૌષ્ટિક ખોરાક જેવી ઈચ્છા હતી એવું મેં ખાધું. પણ અંદર ગયા પછી સપ્તધાતુની વહેંચણી જે થાય છે એમાં કેટલા પરમાણુ ક્યાં ગયા, કેવી રીતે ગયા, એમાં કોઈ જીવની ઈચ્છા હોતી નથી. એ તો જેમાં પછી પોતાના કામે લાગી જાય છે, કોઈ ઊંઘવા લાગે છે તો કોઈ પ્રવૃત્તિ કરવા લાગે છે અને પરમાણુ સ્વયં કામ કરતા હોય છે. આના પરમાણુ મોજરીમાં ગયા એ પણ સ્વયં જ છે, પણ ત્યાં એની ઈચ્છાને જોઈને એમ માને છે કે મેં આ કર્યું, ખાવાનું કામ મેં કર્યું. ખરેખર પરમાણુની ક્રિયા સ્વયં છે, કોઈથી કરાયેલી નથી. જેમ ફોટામાં કુદરતી જેવી મુખાકૃતિ હોય છે તેવો જ ફોટો આવે છે, કાંઈ દોરવું પડતું નથી અને કિંચિત માત્ર આકૃતિમાં ફેર પડતો નથી. એવી રીતે કર્મના ઉદયરૂપ ચિત્રામણ પૂર્વકર્મનો ઉદય આવે છે. ચિત્રામણ એટલે જે પ્રકાર છે એ ઉદયમાં જેવો પ્રકાર છે તેવો જ બરાબર ઉદય સામે આવે છે. ત્યારે એ જ્ઞાન કરવું જોઈએ, સમજણ કરવી જોઈએ કે જેવા મેં પૂર્વે ભાવ કર્યા હતા તેવું જ આ પ્રકારે ઉદયનું પરિણામ થઈ રહ્યું છે. મારા ભાવથી કિંચિત ન્યૂન પણ નહીં અને કિંચિત અધિક પણ નહીં, તેમ એક સમય વહેલું પણ નહીં અને એક સમય મોડું પણ નહીં. ટૂંકામાં કહીએ તો પૂર્વકર્મનું ફળ છે, જે કાંઈ છે તે પૂર્વકર્મનું ફળ છે. વર્તમાન ઉદય છે એ પોતે પૂરે કરેલા કાર્યો એનું ફળ છે. જે એના પ્રત્યે નારાજગી વ્યક્ત કરે કે રાજીપો વ્યક્ત કરે એ એની સમજણ નથી, એમાં એની ખરેખર સમજણ નથી. રાજી થાય તો એ ખોટું છે અને કરાજી થાય તો એ ખોટું છે. પણ ચોખ્ખા દેખીતા નુકસાનના પ્રસંગો ઉભા થાય એ કોને ગમે, અને નુકસાનના પ્રસંગો થાય એમાં અણગમન થાય તો શું થાય, એમ માણસ પ્રશ્ન કરે છે. આ તો સ્વાભાવિક છે. ત્યારે એમ કહે છે કે ભાઈ તું જ્ઞાતા રહે, નથી તારે રાજી થવાની જરૂર, નથી તારે કરાજી થવાની જરૂર. જે કાંઈ છે એ પૂર્વકર્મ અનુસાર છે અને તેથી તે યોગ્ય જ છે. નુકસાન થયું હોય તો પણ તે યોગ્ય છે. કુટુંબના સભ્યમાંથી કોઈનું નિધન થાય, કેમ યોગ્ય માનવું પડે? એને યોગ્ય કેમ માનવું? આ સવાલ છે. મારી જે વસ્તુ વ્યવસ્થા છે એનું જો જ્ઞાન કરવામાં આવે, જગતની કુદરતની જે વસ્તુ વ્યવસ્થા છે, પોતાના પણ જે ભૂતકાળના પૂર્વના પરિણામ છે, એ બધું એકનું શું વ્યવસ્થિત છે કે એમાં એક સમય વહેલું મોડું થતું નથી કે થોડું પણ ઓછું વધારે થતું નથી, એવું સુવ્યવસ્થિત દરેક પરમાણુ પરણમી રહ્યા છે. જેમ ફોટો પાડતી વખતે મુખાકૃતિના સુવ્યવસ્થિત પરમાણુ કાગળ ઉપર ગોઠવાય છે, એમાં કિંચિત માત્ર ફેર પડતો નથી. ફોટાનો દાખલો લીધો છે ને, જ્યાં જે પ્રકારની ઘેરો કાળો રંગ આવવો જોઈએ, આછો કાળો રંગ આવવો જોઈએ, જેટલું જ્યાં જે પ્રમાણે એનું શેડિંગ કહે છે, એનું શેડ કહે છે, એ જ પ્રમાણે બરાબર આવે. એવા જ પરમાણુમાં એક જ, ત્યાં તો અનંત પરમાણુનો સ્કંધ છે, એવી રીતે ગોઠવાય છે કે એને કોઈ ગોઠવવા ધારે તો કેમ થાય, એવી રીતે બંધ ડબ્બીમાં પડે છે. એક સેકન્ડના ઓછા ભાગમાં ખાલી પ્રકાશ દાખલ કરવામાં આવે છે, બાકી તો પ્રકાશે ન જાય એવી બંધ ડબ્બી છે, અને પરમાણુ ગોઠવાઈ જાય છે, પહેલા કચકડા ઉપર ને પછી એના ઉપરથી કાગળ ઉપર. એમાં જીવને સ્વક્ષેત્રમાં જે કાંઈ પરમાણુઓની રચના થાય છે એ જીવના પરિણામ અનુસાર બરાબર થાય છે. જેવા પરિણામ કરે, કોઈ એમ સમજે કે મનનો ભાવ છે, બીજો કોઈ જાણતો નથી. ભાઈ સંલગ્ન જાણે છે અને ઓલા આંધળા પરમાણુને કોને ખબર, એનામાં તો જ્ઞાન નથી. પણ એ સીધા જ પ્રણમી જાય છે, જેવો ભાવ કરે બિલકુલ રાજવાના કાંટાની જેમ, ઓછું નહીં ને વધારે ત્યાં જોખવાનું થતું નથી. એ પ્રમાણે ઉદય આવે છે એના સ્વકાળે. પેલા વિષ્ણુ સ્વીકારી શકે કે આ થયું તો યોગ્ય થયું, બરાબર થયું, મારા પૂર્વ કર્મ અનુસાર થયું. અસાતાનો ઉદય, વેદનાનો ઉદય, શોકનો ઉદય, રોગનો ઉદય, અનેક પ્રકારના ઉદયમાં યોગ્ય થયું, અત્યારે થવા લાયક હતું ને થયું. ન્યાય તો સ્વીકારે એમ કેમ છે, એ ન્યાયનો વિષય છે. એ તો કે જે કાંઈ થયું છે એ ન્યાયસર થયું છે, અને એમાં કિંચિત માત્ર તલભાર પણ અન્યાય નથી. એટલું પણ એ જો સમજે તો હજી તો એ જે વિચારની ભૂમિકા છે, વિતરાગતાની ભૂમિકામાં તો એનો જ્ઞાતા થઈ જાય છે કે ભલે પૂર્વકર્મનો ઉદય ગમે તે પ્રકારનો હો, આ જીવને જ્ઞાનના જ્ઞેય સિવાય એની સાથે કિંચિત માત્ર સંબંધ નથી. એ આ જ્ઞાનનું ભિન્ન જ્ઞેય છે, આ જ્ઞાનનું જ્ઞેય છે એમ નહીં, પણ આ જ્ઞાનનું એ ભિન્ન જ્ઞેય છે. એ જ્ઞાનને ખરેખર એની સાથે કાંઈ સંબંધ છે. જો કે આત્મા કર્મમાં પ્રવેશ કરીને કાંઈ કરતો નથી, જો કે આત્મા જે કારમણ વર્ગણાઓ વિશ્વમાં રહે છે, આખા વિશ્વમાં કારમણ વર્ગણાઓ ભરી છે, એમાં આ આત્મા ત્યાં કાંઈ પ્રવેશ કરીને એ ક્ષેત્રમાં જઈને કારમણ વર્ગણા રહી છે, તે ક્ષેત્રમાં જઈને કાંઈ કરતો નથી, તો પણ ભાવને અનુરૂપ જ ચિત્રામણ સ્વયં થઈ જાય છે. જેવા જેવા જીવના પરિણામ થાય છે એવું એ પરિણામનું ત્યાં કર્મનું નિબંધન સ્વયં થઈ જાય છે, એની સ્થિતિ પડે છે ત્યાં. એવું થઈ જાય છે ચિત્રામણ એટલે એની પણ ત્યાં ચોક્કસ સ્થિતિ પડે છે, અનુભાવ પડે છે. એના પ્રકૃતિ જેવા પ્રકૃતિનો ભાવ કયો છે, ગુસ્સો કરે તો ક્રોધની પ્રકૃતિ બંધાય, ત્યાં ગુસ્સો કરે ત્યાં માનની કે લોભની પ્રકૃતિ બંધાતી નથી, રાગ કરે ત્યાં રાગની પ્રકૃતિ બંધાય, દ્વેષની બંધાય નહીં. જેવા પરિણામ કરે એવી જ પ્રકૃતિ, એવો એનો જથ્થો એટલે પ્રદેશ, એનો જેટલો રસ આપ્યો છે એ જ પ્રમાણમાં એ અનુભાગ પડે, એની સ્થિતિ પણ કુદરતી જે રીતે એના ઉદય આવવા યોગ્ય હોય તે પ્રકારની પડે, એ સ્વયં થઈ જાય છે. જીવ કાંઈ કરતો નથી, જીવ કરતો નથી એમની જીવને ખબર પડતી નથી. એવા પરિણામ કરનાર જીવને તો ખબર પડતી નથી કે આ કેવા કર્મ બંધાણા ને એમાં એ બંધાણા એવા કર્મમાં શું શું પ્રકાર થયા એની એને ખબર હોતી નથી. આમ તો એ કેવળ યોગનો વિષય છે, કેવળ જ્ઞાનમાં એ સ્પષ્ટ આવે છે. સદમસ્થને એનું સીધું જ્ઞાન હોતું નથી, પ્રત્યક્ષ શુદ્ધ જ્ઞાન પરોક્ષપણે એ જાણી શકે છે. એ શુદ્ધ જ્ઞાનનો પરોક્ષ વિષય છે. જો કે આત્મા કર્મમાં પ્રવેશ કરીને કાંઈ કરતો નથી, તો પણ ભાવને અનુરૂપ જ ચિત્રામણ સ્વયં થઈ જાય છે. જેવા ભાવ કરે તેવું કર્મબંધન સ્વયં થાય છે, તેમાં કાંઈ આગું પાછું થતું નથી. હવે દર્શનરૂપ, જ્ઞાનરૂપ, ચારિત્રરૂપ પરિણમન કરે તો સમર નિર્જરા. હવે કહે છે કે એ કર્મના ચક્કરમાંથી છૂટવાનો ઉપાય આ છે કે આત્માના સમ્યક દર્શનરૂપ, સમ્યક સદ્ધાનરૂપ, સમ્યક જ્ઞાનરૂપ અને સમ્યક ચારિત્રરૂપ પરિણમન કરે. તો સુંદર અને નિર્જરાણ થશે, તો નવા કર્મનું ચિત્રામણ બંધ થશે, આવવા બંધ થશે, અને જૂના છે તે પોતાનો રસ્તો પકડી લેશે, એ નિર્જરા થશે એટલે ખરી જશે. અત્યારથી હવે એટલે વર્તમાનમાં જો પોતે સમ્યક દર્શનદાન ચારિત્ર રૂપ પરિણમે જેવું પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ છે એવું જ શ્રદ્ધાંતરૂપ પરિણમન, એવું જ જ્ઞાનના અનુભવરૂપ પરિણમન, એવું જ એકાગ્રતારૂપ પરિણમન, એનાથી નવા કર્મનો સંવર થાય છે અને જૂના કર્મની નિર્જરા થાય છે. બંને પ્રકારે કર્મની હાનિ થાય છે. આત્માનો મૂળ સ્વભાવ દર્શનદાન ચારિત્ર રૂપ છે. જે પ્રમાણે સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર રૂપ પરિણમ થાય તેવો જ પરિણમવાનો જીવનો સ્વભાવ છે. આમ લેવું છે, સ્વભાવ છે તે ત્રિકાળી છે, પણ જેવું શુદ્ધ પરિણમન થાય છે અનંત ગુણનું, તેવું જ શુદ્ધ પરિણામે પરિણમવું એવો અંદરમાં સ્વભાવ, સામાન્ય સ્વભાવ એવો રહેલો છે. આત્માનો મૂળ સ્વભાવ દર્શનદાન ચારિત્ર રૂપ છે. તેનું આલંબન કરતા જેવો સ્વભાવ છે એવું જ જ્ઞાનમાં લઈને આવો જ છું એમ અંદર અંતરાલંબન કરતા દ્રવના જે શક્તિ રૂપે પડ્યું છે તે વ્યક્તિ રૂપે બહાર આવશે. જે સ્વભાવમાં પડ્યું છે અથવા જેવો સ્વભાવ છે શક્તિઓ તેવું જ તેનું શુદ્ધ પરિણમન સ્વભાવની શક્તિની વ્યક્તિ સ્વભાવ સદૃશ જ થશે, સ્વભાવથી બીજા પ્રકારે થશે નહીં. અને કર્મનું જે ચિત્રામણ અનાદિથી થતું આવે છે એ ચિત્રામણ બંધ થશે, નવું ચિત્રામણ બંધ થશે, જૂનું ચિત્રામણ ભૂંસાતું જશે. એ રીતે કર્મનો સંબંધ પૂરો થશે. ઉદયમાં જોડાવું એ ઉદયમાં જોડાતા જે પ્રકારના વિકારી પરિણામ થાય છે એવા પરિણામે પરિણમવાનો જીવનો સ્વભાવ નથી. એવા પરિણામે થવું પરિણમવું એ જીવના સ્વભાવમાં નથી. આ જીવનું વિજ્ઞાન છે. જો પોતે ઓળખે પોતાના નિજ તત્વને, નિજ સ્વરૂપને ઓળખે તો જ્ઞાન એનું સમ્યક થાય, એનો વિશ્વાસ એ પ્રકારે આવતા એનું શ્રદ્ધાનું પણ સમ્યક થાય અને એમાં એકાગ્રતારૂપ ચારિત્ર પણ સમ્યક થાય. અને એ થતાં એવો જ એમ થવાનો સ્વભાવ છે તે શક્તિની વ્યક્તિ બરાબર થાય, અથવા એવો પોતાનું સ્વરૂપ છે એવું અંતરાલંબન રહે. અને તેથી બાળમાં કર્મ બંધાય એવી કોઈ અવસ્થા ઉત્પન્ન થાય નહીં. સ્વયં જે અવસ્થા નથી થતી તો સામે કર્મના પરમાણુનું પણ તે પ્રકારે કાર્ય થતું નથી. કર્મના પરમાણુનો પોતાનો એવો સ્વભાવ છે કે એ પર્યાય સ્વભાવ છે, કર્મ વર્ગણાનો એ પર્યાય સ્વભાવ છે કે જીવ અહીંયા વિભાવ કરે તો ત્યાં તે પ્રકૃતિ પ્રદેશ અનુભાગ જે પરમાણુઓનો જેટલા જથ્થામાં જે પ્રકારે પરિણમવા યોગ્ય હોય તે પ્રકારે ત્યાં પરિણમે. બધા પરિણમે એમ પણ નહીં. કર્મ વર્ગણામાં તો અનંતા પરમાણુ છે, એમાંથી સમયે સમયે જીવના ભાવ અનુસાર યોગ્યતા જે તે કાળે પરિણમવા યોગ્ય હોય છે પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગમાં એ પરિણમે છે. અને તે પણ પ્રકૃતિના એટલા બધા પ્રકાર છે કે જે પરમાણુ જે પ્રકૃતિએ પરિણમવા યોગ્ય હોય છે તે પરમાણુ તે પ્રકૃતિએ પરિણમે છે. બધા પરમાણુ એ જ પ્રકૃતિએ પરિણમે છે એમ પણ નથી. જેમ રોટલી ખાધી, કોઈ માણસ એક જ ચીજ ખાવી છે ને બીજી ચીજ ખાવી નથી, તો એવું બનતું નથી કે એક ચીજ માંથી એક જ ચીજ બને. કે આ રોટલી ખાધી છે માટે એના હાડકા જ બનશે કે લોહી જ બનશે, એકલા સંતરાનો રસ પીએ છે માટે એનું લોહી જ બનશે, એકનું ફૂટ ખાય છે એટલે લોહી સિવાય બીજું કાંઈ નહીં બને એમ છે નહીં. ગમે તે ખાય, પરમાણુઓ સપ્તધાતુમાં આપોઆપ વહેંચાય છે એની યોગ્યતા અનુસાર. એ સ્વયં પરમાણુનું કાય છે, એમાં જીવનું કાંઈ કર્તવ્ય છે. એ કર્મ બંધન અને કર્મથી મુક્તપણું એની વ્યવસ્થા થઈ. જૈન દર્શનમાં જીવને કર્મબંધન થવાનો શું પ્રકાર છે, કેમ થાય છે અને કર્મથી છૂટવાની શું વ્યવસ્થા છે, બંધનની વ્યવસ્થા અને મોક્ષની વ્યવસ્થા, એનું આ નિરૂપણ છે. અનંતકાળથી જીવને પોતાથી એકત્વ અને પરથી વિભક્તપણાની વાત રુચિ જ નથી. અનાદિથી જીવને ઊંધી રુચિ છે, પરતત્વ સાથે એને મમત્વ છે, મારા પણ એણે પોતાનું પરતત્વમાં સ્થાપી રાખ્યું છે. અનાદિથી જ્યાં પોતાનું સ્વરૂપ છે ત્યાં એનું મારાપણું કદી થયું નથી, અને જ્યાં એનું પોતાપણું છે નહીં ત્યાં એણે પોતાપણું કર્યું છે. શરીરથી એકત્વ કર્યું છે, રાગથી એકત્વ કર્યું છે, અન્ય ઉદયમાન સંયોગોથી પણ એને એકત્વ કર્યું છે. તેનાથી આ જીવ તદ્દન જુદો છે એવું એને જુદાપણાનું વાત એને રૂચતી નથી. ઊંધી રૂચિ હોવાથી એને રૂચતી નથી. તો પછી મમતા રહેશે નહીં, લાગણી વગરના થઈ જવાશે. જો તમે એમ કહો કે કુટુંબ પરિવારના સભ્યોથી તમે તદ્દન જુદા છો, તો પછી કુટુંબ પરિવારના સભ્યો સાથે લાગણી કઈ રીતે રહેશે? વળી બીજા જીવોની દયા તમે કઈ રીતે પાડશો? દયા તો મૂળ ધર્મ છે, એ પણ ઉડી જશે. જે તે પ્રકારનો રાગ છે, પરિવાર સંબંધિત રાગ છે, બીજા જીવોની પ્રતિકૂળતાઓ મટાડવાનો રાગ છે, એ જીવ રાગી છે ત્યાં સુધી ઉત્પન્ન થયા કરે છે. એને થતો રોકવામાં ન તો એ પોતે સમર્થ છે કે ન તો કોઈ દેવગુરુ શાસ્ત્ર સમર્થ છે. બીજાનું તો કઈ કામ આવે એવું છે. હવે થાય છે યોગ્ય છે કે અયોગ્ય છે એ તો સવાલ છે કે યોગ્ય છે નહીં. જો યોગ્ય હોય તો સ્વજનના મૃત્યુ પાછળ રડવાની રડવાનું બંધ કરવાની શિખામણ આપવામાં આવે, કેમ કે યોગ્ય છે, ભલે રડે, રડવા દેવા, રડવું જ જોઈએ, તમને દુઃખ ઓછું થાય. દુઃખ ઓછું થાય કોઈ પણ પ્રકારે દુઃખ જોઈતું નથી. આમ છે કોઈનું દુઃખ જોવું પણ કોઈને ગમતું, કેમ કે પણ દુઃખ નું જ નિમિત્ત છે, સુખ નું નિમિત્ત છે. આ દયાનો ભાવ આવે છે કે બીજાને દુઃખી જોઈને એનું દુઃખ દૂર કરવું, એની પ્રતિકૂળતા દૂર કરવી, એવો જે રાગ કરી શકતો નથી, એવો જે રાગ છે એ રાગ પણ બીજાનું દુઃખ દુઃખ છે દુઃખનું નહીં છે, એને પણ એનું દુઃખ થાય છે. તેથી ખરેખર તો પોતાનું દુઃખ મટાડવા માટેનું એ પરિણામ છે, ખરેખર તો એમ છે. જો બરાબર બારીકાઈથી તપાસે તો બીજાને પ્રતિકૂળતારૂપ દુઃખ થઈ દુઃખ થયું, તેવું દુઃખ એને જોવું અનુકૂળ નથી, ત્યારે એને રાગ ઉત્પન્ન થાય છે અને આ દુઃખ ન હોય. પણ એ તો પોતાનું દુઃખ મટાડવા પ્રત્યેનો ભાવ છે. ઉપચારથી એવો ઉપચાર કરવામાં આરોપ કરવામાં આવે છે કે બીજાનું દુઃખ મને ઠીક લાગતું હું નથી, પણ તને ઠીક નથી લાગતું એ તારું દુઃખ છે. ભય પણ હોય છે, અને ખરેખર તો એનું બીજું રહસ્ય તો એ છે કે એને એવું દુઃખ ન હોય એનો અર્થ કે મને પણ આવું દુઃખ ન હોય. એને ન હોય એનો અર્થ એમ છે કે મને પણ ન હોય. એનું દુઃખ પોતે ઈચ્છતો નથી, તેથી બીજાને ઈચ્છતો નથી એમ છે. પણ ખરેખર પર પદાર્થ થી કોઈને દુઃખ સુખ છે નહીં. વસ્તુ સ્વરૂપનો સિદ્ધાંત આ છે કે પર પદાર્થની કોઈ પણ પર્યાયની કોઈ પણ પ્રકારની કોઈ અવસ્થાથી કોઈ જીવને સુખી નથી ને દુઃખી નથી. સુખ અને દુઃખ એ જીવે ઉપજાવેલી પરાશ્રય ભાવે કલ્પના છે, અને એ કલ્પનામાં દુઃખ છે, સુખે નથી. કલ્પનામાં એકાંતે દુઃખ જ છે, ચાહે દુઃખ નહીં હો કે સુખ નહીં હો. નિર્ભય છે, રાખવા જતા નથી. એના શરીરની ઉત્કૃષ્ટ વેદનાનો પ્રસંગ હોય તો પણ એ મટાડવા જતા નથી, બીજાની વેદના મટાડવા. જે શરીર આયુષ કર્મના નિબંધનથી એને નજીકમાં નજીક સંયોગરૂપ છે, અને એમાં તીવ્રમાં તીવ્ર અસાતાનો ઉદય આવે, છતાં મુનિ એને મટાડવાનું કોઈ કાર્ય કરે છે એવું બનતું નથી. અરે મટાડવાનો વિકલ્પ કરતા નથી, એટલી આત્મસ્થિરતા છે. એટલે કે જ્ઞાતા દ્રષ્ટાપણાના ભાવમાં એટલી સ્થિરતા છે કે જ્ઞાતા દ્રષ્ટા જ રહી શકે છે. જ્ઞાતા દ્રષ્ટાપણું છોડીને એમાં કંઈ ફેરફાર કરવાનો રાગ મુનિને આવતો નથી. જણાય આવે કે આટલો ફેરફાર થઈ રહ્યો છે, પણ હું જ્ઞાતા દ્રષ્ટા છું એમાં એકદમ એમાં સ્થિર રહે છે. ત્યાંથી વિચલિત થઈને આમ કરું ને તેમ કરું એ વિકલ્પ મુનિને આવતો નથી. બીજાના કાર્યો કરવાનો ક્યાં પ્રશ્ન છે? તીવ્રમાં તીવ્ર વેદના એ પૂદગળનું પરિણમન છે, પરમાણુનું પરિણમન છે, અને જીવનું નથી. આમ છે, એટલું તો નહીં, પણ એ પરિણમન જીવની સત્તામાં નથી. આમ છે, જો એ પોતાની જ્ઞાન સત્તાને સંભાળે તો એ જ્ઞાન સત્તામાં વેદનાની સત્તાનો અભાવ છે, વેદનાની સત્તા એનામાં નથી. પ્રતિબિંબ જરૂર પડ્યું છે, જે વેદના છે એમ જે જ્ઞાન થાય છે એ પ્રતિબિંબ છે, મૂળ વેદના જ્ઞાનમાં આવતી નથી. ન તો જ્ઞાનમાં આવવાનો વેદનાને અવકાશ પણ છે એવું કોઈ જ્ઞાનમાં પોલાણ નથી, જગ્યા નથી, કોઈ સ્પેસ નથી કે શરીરની વેદનાનો પર્યાય જ્ઞાનમાં પ્રવેશી શકે કે જ્ઞાનને સ્પર્શી શકે. આમ છે એવું જ્ઞાન વજ્ર જેવું છે, જ્ઞાન ઘન છે, જ્ઞાન છે, જ્ઞાન ઘન છે, એવું સોલિડ છે કે એમાં ક્યાંય કોઈ સ્પર્શી શકે એવો પ્રશ્ન રહેતો નથી. જીવન મરણ વચ્ચે ધોકા ખાય એ પરિસ્થિતિ હતી. બહુ બધું ચાલી ગયું છે, પલ્સ થઈ હતી, બીપી ગયું હતું, શુદ્ધ હતી. એ સ્વતંત્ર પર્યાય છે ને, સામાન્ય રીતે શોકમાં ચાલ્યો જાય માણસ. આવા પ્રસંગે શોકની શોક એટલે આંચકો, માનસિક ધક્કો એવો લાગે. એ તો થોડોક એક્સિડન્ટ થયો એને ખ્યાલ આવે કે શોક શુંથી જ છે, અવડો મોટો થાય તો પતી જ જાય. બધા કેસમાં કોઈ બી એક્સિડન્ટ થાય નહીં, અચિંતો અણધાર્યું એક્સિડન્ટ થાય, શરીર જાય નહીં પણ શરીર ચાલ્યું જશે કે કેમ એવો કોઈ પ્રસંગ થાય એટલે માનસિક આઘાત એટલો મોટો આવે છે કે હજારો માણસ માંથી કોઈક જીવ એનાથી બચે છે. બાકી તો માનસિક પ્રત્યાઘાતમાં એટલી એટલો બધો પરાધીન થઈ જાય છે જીવ કે એમાં સ્વાધીન થવાના તક અને અવસર કોઈ એને રહેતો પરિસ્થિતિ. એ જે વોર્ડ હતો, ઓર્થોપેડિક વોર્ડ હતો, ત્યાં બધા એક્સિડન્ટના કેસ આવતા. બે ચાર કલાક છે ને એક જ કેસ આવ્યો જ હોય. મોટો હોસ્પિટલ જબરદસ્ત હોસ્પિટલ છે, માનસિંહ હોસ્પિટલ છે જયપુરની, પણ એ તો રાત દિવસ બબડતા હોય છે માણસ. ચોવીસે કલાક બીજાને સુવાનો જે જરૂરી શોકમાંથી બહાર ન નીકળી શકે. બોલ બોલ બોલ, કોઈ કાંઈ વાળું પડે, કોઈ બોલે કાંઈ, શોકમાં બીજું કાંઈ ન હોય ને. જે આંચકો લાગ્યો હોય એમાં માનસિક વિભ્રમ એટલો બધો હોય છે કે એ જીવને કેટલું દુઃખ છે એની ખબર નથી હોતી. એના દુઃખમાં એ બધું ગરબડ થઈ જાય છે, અસ્થિરતા આવે છે, માનસિક અસ્થિરતાનો એક પ્રકાર છે. એ તો વગેરે એક્સિડન્ટે ઘણાને થઈ જાય છે કે નહીં, માનસિક અસ્થિરતા એ આકુલતાની તીવ્રતાનો સૂચક પરિણામ છે. માનસિક અસ્થિરતા કહે છે કે ત્યાં એ વિશે લીધો એમ્બ્યુલન્સમાં. આ જ્ઞાન સત્તામાં વેદનાની સત્તા નથી ને વેદનાની સત્તામાં જ્ઞાનની સત્તા નથી. ધ્યાનથી જુએ, બીજે બધેથી ઉપયોગ નિવૃત્ત કરીને બરાબર ઉપયોગને જુએ, જ્ઞાન જ્ઞાનને જુએ. બે જ્ઞાન જ છે, બે પર્યાય છે, એક જ છે પર્યાય. જોનાર ને જણાનાર બંને એક જ પર્યાય છે. તો એ જ્ઞાન સત્તામાં વેદનાની સત્તાનો તદ્દન અભાવ છે. બિલકુલ જુદી ચીજ છે, જ્ઞાન જુદી ચીજ છે અને વેદના જુદી ચીજ છે. મને થયું એ મારી નાખે છે, વિજ્ઞાન ને મારી નાખે છે. થઈ શકતું નથી. જ્ઞાન જ્ઞાનનો અનુભવ કરીને જોવે તો જ્ઞાનને એટલે મને, મને એટલે જ્ઞાનને થઈ શકતું નથી, કાંઈ થઈ શકતું નથી. પરમાણુ પરિણમ છે, પરમાણુ ની પર્યાય છે. આ ગુંગળું થાય, લપકારો થાય છે ને, પાસ સેપ્ટિક થઈ જાય છે, પરું થાય છે, લપકારો થાય છે, એ પરમાણુ ની પર્યાય છે. ત્યાં બીજું કાંઈ નથી. પરમાણુ ની પર્યાય ની પ્રક્રિયા થાય છે, જીવને એનો ફોટો પડે છે, જ્ઞાનમાં એનો ફોટો પડે છે. અશાતા વેદની નો પ્રકાર પણ અસંખ્ય પ્રકારે છે. અશાતા વેદની ના પ્રકાર પણ અસંખ્ય છે. એમાંથી આ કયો પ્રકાર છે એનું જ્ઞાન થાય છે જ્ઞાનમાં. બીજું કાંઈ થતું નથી. જ્ઞાનમાં કિંચિત માત્ર વેદનાનો પ્રવેશ નથી ને વેદનાની સ્પર્શના પણ નથી. ખરેખર તો વેદનાનો કાળ એ વેદ જ્ઞાન કરવાનો ઉત્કૃષ્ટ પ્રયોગ કાળ છે. વિષય લીધો તેનું કારણ છે કે વેદનાના કાળમાં જીવ પુરુષાર્થ કરે અથવા ભિન્ન છે ભિન્ન છે એવો અનુભવ કરવાનો પ્રયાસ કરે, અવલોકન કરે, એ તો ભિન્ન જ, ત્યાં કઈ અભિન્ન થઈ ગયો નથી. જે ભિન્ન છે, જેવો ભિન્ન છે, જેમ ભિન્ન છે તેમ એને અવલોકે તો એ અનુભવની નજીક આવે. પણ એવી પોતાના એકપણાની અને બીજાથી જુદાપણાની વાત એને રુચિ જ નથી. એને રુચિમાં એનું પોષણ થયું નથી. અને જીવ બહારથી ફોતરા ખાંડા કરે છે, બીજી બીજી ક્રિયા કરે, આ ન કરી શકે, ભેદ જ્ઞાન ન કરી શકે, 24 કલાક એમને એમ ચાલ્યા જાય છે, ભેદ જ્ઞાન કરે નહીં, પછી બીજી પ્રવૃત્તિ કરીને સંતોષ માને કે ચાલો 1 કલાક વાંચન તો કર્યું, આટલું તો કર્યું, સાંભળ્યું તો ખરું, ખરાણું તો કર્યું, પૂજા તો કરી, સ્તુતિ તો કરી, ભાવ તો સારા કર્યા. ભાઈ, એ બધા ફોતરા ખાંડવાની વાત છે. એ ફોતરા ખાંડતા ખાંડતા અનંત કાળે એમાંથી ચોખા મળવાના નથી. એકલા ચોખાના ફોતરા લઈને ખાંડે તો ઘણા ખાંડે તો કઈક એમાંથી ચોખા નીકળે કે ન નીકળે, કોઈ કાળે નીકળે. મૂળ જે સ્વથી એકત્વ અને પરથી વિભક્તપણું છે એની જે એને રુચિ થવી જોઈએ. કોઈ પણ પ્રસંગે, કપરામાં કપરો પ્રસંગ હોય, ગમે તે પ્રકારનો પ્રસંગ હોય, પણ હું જ્ઞાતા દ્રષ્ટા સર્વકાળે સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું, એવું જે એને ભિન્નપણું અંદરમાં રુચિને પ્રયાસ ચાલવો જોઈએ, રૂચવા પૂર્વક પ્રયાસ ચાલવો જોઈએ, એ કરતો નથી, એ એને થતું નથી. અને એકલો બહારથી ફોતરા ખાંડ્યા કરે છે, ફક્ત બીજી બીજી ક્રિયા કરે છે. સાચા પ્રકારના પરિણમનમાં એનો પુરુષાર્થ ચાલતો નથી, એટલે અપુરુષાર્થપણે એ બીજે ફસાય છે, બીજી પ્રવૃત્તિમાં એ ફસાઈ જાય છે, કોઈને કોઈ શુભ પ્રવૃત્તિમાં છેવટ ફસાઈ જાય છે. આટલું તો આપણે કરવું, આ કરીએ એટલે પછી વાંધો નહીં. એ ફોતરા ખાંડવાની વાત છે. નિયમ લઈ લે, આમ તો કરવું જ રોજ, આટલું તો કરવું જ રોજ, આટલું તો કરવું, આમ તો થવું જ જોઈએ. ભાઈ, મૂળ જ્યાં જે રીતે કાર્ય કરવાનું છે, ભિન્ન પડવાનું જે કાર્ય કરવું છે, ત્યાં તું તારા તારી શક્તિનો સદવ્યય શક્તિનો વ્યય ત્યાં કરતો નથી. અને બીજે 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 આ કરું આ કરું આ કરું આ કરું આ કરું, એક તો તારું કર્તૃત્વ દ્રઢ થાય અને બીજી બાજુથી તારી શક્તિ છે ત્યાં રોકાય જાય, પતી ગયું, સલવાઈ જાય છે. જી જીવ બહારથી ફોતરા ખાંડ્યા કરે છે પણ અંદરનો જે કસ એટલે આત્મા તેને શોધતો નથી. આત્મભાવ છે, અંદરમાં જે આત્મ સ્વભાવ છે જેમાં આખા આત્માનો રસકસ રહેલો છે. આ શેરડી પીલીને કૂચા નાખી દે છે ને, આદુ વાટે છે તો આદુના કૂચા કાઢી નાખે છે ને, રસ પછી ઔષધ તરીકે વાપરે છે. તો એનો જે રસકસ છે તો આત્માના સ્વભાવમાં છે, એને તો અંદરમાં જ્યાં કસ છે ત્યાં તેને શોધતો નથી. અને રાગ દ્વેષના ફીફા ખાંડવાથી એને સો લાભ છે, કે એથી એને કોઈ લાભ થવાનો નથી. પૈસાનો બળ્યો હોય તો એમ વિચાર કરે કે અહીંયા ખર્ચી નાખું ને અહીંયા ખર્ચી નાખું. શરીરનો બળ્યો હોય એ એમ વિચાર કરે કે આમ નિયમ લઉં ને આમ વ્રત કરું ને આમ પાળું ને આમ કરું ને તેમ કરું ને ત્યાંથી. મનનો બળ્યો હોય થોડુંક મનના એવા વિચારે તેમને, અંદરમાં વિકલ્પની ધારણમાંથી નિવૃત્ત થાય. આટલા ગ્રંથો ઉઠલાવે ને આટલા શાસ્ત્રો ઉઠલાવે, એ મન વચન કાયા એ બધા અને એથી બીજા સંયોગો એ બધા પરતત્વો છે. અને એમાંથી ભીનપણું કરવાના બદલે એની ક્રિયા કરીને કાંઈ કરું એમ એકત્વ કરે એ બધા રાગ દ્વેષના ફીફા ખાંડે છે એમ કે છે. એમાંથી કોઈ લાભ થતો નથી, જીવને એમાંથી લાભ થતો નથી, ઉલટાનું એને નુકસાન થાય છે. એની શક્તિનો વ્યય થાય છે ને, પોતરા ખાંડા કરે તો શક્તિનો વ્યય થાય, એનું પરિણામ કાંઈ ન આવે એટલે એને દુઃખ થયા વિના રે નહીં. પણ તેમાંથી દાણો ન નીકળે, ભલે ગમે તેટલા કાળ કૂતરા ખાંડે પણ એમાંથી દાણા ન નીકળે. પરથી એકત્વ બુદ્ધિ તોડી જુદા તત્વને જાણે, પરથી એકત્વ બુદ્ધિ તોડી જુદા તત્વને જાણે. કેવું છે જુદું તત્વ? કે અબધ સ્પ્રષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એવો જે આત્મા એને જાણે તો કાર્ય થાય. બહુ સ્પષ્ટ છે, પરથી એકત્વ બુદ્ધિ તોડી. એકત્વ બુદ્ધિ તો તોડવી છે પણ તૂટતી નથી. ખરેખર તોડવી હોય ને ન તૂટે એ પ્રશ્ન છે. એટલે તો કહ્યું કે એને રુચિ જ નથી. જે એને પરથી વિભક્તવણાની વાત છે એને રુચતી નથી. ઉલટાનો એને જે બહારમાં રાગનો અને જીવતી પ્રકારની રુચિનો વિષય છે એના ઉદયમાં એટલો રસ લીએ છે કે એ રસનો એને કદી પૃથક્કરણ કર્યું નથી. કેટલો લીએ છે એની તપાસ કરી નથી, એનું અવલોકન કર્યું નથી. અવલોકનની પદ્ધતિ એવી છે કે કોઈ પણ પ્રકારના ઉદયના કાળમાં તે ઉદયને અનુસરીને જીવનો જેવો પરિણામ થાય, જાગૃતિ લાવીને જો એના અવલોકનમાં આવે તો તે કાળે તેના રસમાં ફેર પડ્યા વિના રહે નહીં, એનો રસ તૂટ્યા વિના રહે નહીં. એવું જ્ઞાનમાં પ્રગટ સામર્થ્ય છે અને એ જ્ઞાનનું કાર્ય તે કાળે તે પ્રકારે એની સિદ્ધિ ત્યારે જ આપી જાય છે, ત્યારે જ એની સફળતા એ આપી જાય છે. એમાં એ ઉધારનો ધંધો નથી. પણ એને બરાબર સાવધાન રહીને, સાવધાન થઈને આ પ્રક્રિયામાં ચોક્કસપણે પ્રવર્તવું, પુરુષાર્થથી પ્રવર્તવું જોઈએ. પરથી એકતો બુદ્ધિ તોડી જુદા તત્વને જાણે, પોતાનું આત્મતત્વ છે એ કર્મથી બંધાયેલું નથી, કર્મથી સ્પર્શાયેલું નથી, પોતાના જ્ઞાનાદિ સ્વભાવથી અનન્ય છે, અન્ય નથી પણ અનન્ય છે, એક રૂપ છે, ચોક્કસ સ્વભાવ સ્વરૂપ છે, જેવો અનાદિ અનંત સ્વભાવ છે તેવું છે. ત્રિકાળ સામાન્ય રૂપ છે, જેમાં કોઈ ભેદ કલ્પનાનો અવકાશ નથી, જેમાં કોઈ ભેદ દ્રષ્ટિગોચર થતા નથી, અને રાગાદી વિભાવોથી નહીં જોડાયેલું અસંયુક્ત છે, નહીં જોડાયેલું અસંયુક્ત કહો કે નહીં જોડાયેલું છે. એવા જુદા તત્વને, એવા જુદા આત્મતત્વને એકત્વ બુદ્ધિ તોડીને જાણે, એકત્વ બુદ્ધિને આત્માના આશ્રયે તોડી નાખે એમ કે છે, તો એને સ્વકાર્ય પોતાનું કાર્ય થાય. એકત્વ બુદ્ધિ તૂટે નહીં અને ભિન્ન જુદું તત્વ આત્મતત્વ છે એને જાણે નહીં, તો એનું કોઈ આત્મકાર્ય થાય એ વાત રહેતી નથી. આ પાયાની વાત છે. આખું સમયસાર છે, અબધ સ્પષ્ટ અશોક સુંદર લેખાનો વિષય છે, અબધ સ્પષ્ટ નહીં. એકત્વ બુદ્ધિ તોડવા ઉપર છે આખા સમયસારનો વિષય, એકત્વ બુદ્ધિ તોડવા ઉપર છે. સત્યુતેર અઠ્યોતેર સ્વરૂપની લીલા જાત્યાંતર છે. લીલા એટલે રમણતા, ક્રીડા. જે ચૈતન્યનું ચૈતન્ય રૂપ એટલે જ્ઞાન અને આનંદરૂપ પરિણમન છે, નિર્વિકાર જ્ઞાન ને આનંદરૂપ પરિણમન છે, એની કોઈ જાત જ જુદી છે. જાત્યાંતર બીજી જાત છે એમ કહેવું છે. અંતર એટલે બીજી, જુદી પડે એવી જાત છે. અંતર એટલે તફાવત, જુદા પડવું, એની જાત જુદી પડે એવી છે. આ એક તફાવત વાળી અનેરી જાત છે. જગતમાં જે આનંદ ને જ્ઞાન ના પ્રકારો જોવામાં આવે છે એ પ્રકાર સ્વરૂપના પરિણામમાં નથી. બહિર્મુખી જ્ઞાન નથી, પર પદાર્થની સન્મુખ થયેલું એ બહિર્મુખ જ્ઞાન નથી, અને પર પદાર્થના આશ્રય થતો આનંદ ખુશી લહેર એ પ્રકારની આનંદ આનંદનો એ જાત છે, જુદી જાત છે. એ જ્ઞાનની જાતે જુદી અને આનંદની જાતે જુદી. જગતના જ્ઞાન ને આનંદ સાથે એનો મેળ ખાય એવો નથી. જગતના પદાર્થોનું જ્ઞાન, જે દુનિયાદારીનું જ્ઞાન કહેવામાં આવે છે લોકોને, છે બરાબર વિચક્ષણતા એમાં ગણાતી છે. એ બધું અહીંયા કુજ્ઞાન ગણવામાં આવ્યું છે, એને બધું કુજ્ઞાન ગણ્યું છે. કુજ્ઞાન એટલા માટે કહ્યું છે કે જેના નિમિત્તે કુગતિ થાય, હલકી હલકી ગતિ થાય, એ જ્ઞાનને કુજ્ઞાન કહેવામાં આવે છે. કુજ્ઞાન ને સુજ્ઞાન એવા જ્ઞાનના ભેદ છે. મિથ્યા જ્ઞાન છે, કુજ્ઞાન છે, તમને જ્ઞાન છે તે સુજ્ઞાન સુકુમતિ અને સુમતિ કહે છે કે નહીં, અને જગત જેને આનંદ માને છે એને જ્ઞાનીઓ દુઃખ માને છે. માને છે એટલે સૌની માન્યતા સૌની પાસે એમ નથી. જેને જગતના જીવો આનંદ માને છે તે વાસ્તવિકપણે દુઃખ છે, તેથી જ્ઞાનીઓ તેને દુઃખ જાણે છે. ક્ષણે પાલ બહુ ખુશી થાય. બહારમાં પાપના પરિણામ ઘણા તીવ્ર થાય અને ઘણો પોતે આનંદ માને એમાં કહે કે એ બધા દુઃખના પરિણામ છે, તીવ્ર દુઃખના પરિણામ છે, પણ એમાં આનંદની કલ્પના માત્ર જીવે કરેલી છે. એ કલ્પના માત્ર છે, વસ્તુતા એ છે નહીં. ઉગ્ર ધ્યાનના એ પ્રકાર છે, હિંસાનંદી ચોર્યાનંદી એવા સહજ કુદરતી કોઈ એને આગળ પાછળ નાનું બાળક હોય કીડી મૂકોડો નીકળે એને મારી નાખે, મારી નાખે એમ નહીં, મારે થાપલી જે તરફડે એ મેળવી ન હોય તો એ દાંત કાઢે. એને કોઈ શીખડાવ્યું નથી, કુતૂહલ છે, બાળક છે, કોઈ બીજી લાંબી બુદ્ધિ નથી. પણ એ પ્રકૃતિગત એનો પરિણામનો ઉદય એવો હોય છે કે નાનું જીવન નીકળે, મારે પેલાને દુઃખ થાય, એ હશે, એને કાંઈ ખબર નથી કે આમાં શું કયા પ્રકારના કર્મ બંધાય છે એને કાંઈ ખબર છે. જેમ બાળકને એ ખબર નથી એવું જ આ નહીં કહેવાતા બાળક કહેવાતા મોટાનું પણ એ એને કયા પરિણામ બંધાય છે એની એને ખબર રહેતી નથી. કર્મ તો એ તો આવી ગયું, હુકુમમાં આવી ગયું. જેમ ખોટો પડે છે બિલકુલ એવી જ આકૃતિ આવે છે. જેવા પરિણામ કરે બસ બિલકુલ એવું કર્મની બંધન છે, જરાય આગું પાછો એમાં થતો નથી. આમ એ કર્મના પરમાણુ કોઈની શરમ રાખતા નથી. આ ભાઈ ફલાણા ભાઈ છે ને એને અત્યારે જવા દો એમ છે ને, ત્યાં કોઈની શે શરમ પહોંચતી નથી. ગમે તે જીવ હોય કહેવાતા મોટા છે માટે મોટાને વાંધો નહીં એમ છે નહીં. સમર્થ કોઈ નહીં દોષો થાય, બીજી રીતે વાત છે. તુલસીદાસ કે એના પુણ્યનો ઉદય એવો છે કે લોકો એને દોષ તરીકે જોતા નથી, લોકો એને ગુણ માને છે, એના માટે કાંઈ દોષ તરીકે એને ન ગણો, એને અથવા એનો સોવો અર્થ લે ફેરવીને અર્થ કરે તો એના તે પ્રકારનો તે કાળે પુણ્ય પ્રકૃતિનો ઉદય છે એમ બતાવવું છે. પણ દોષ ભાવ તો એને દોષ નથી એમ છે નહીં. જેટલો દોષ છે તેટલા જ કર્મનું બંધન થાય છે, ત્યાં જરાય ઓછું ઓછું થતું. સ્વરૂપની લીલા જાત્યાંતર છે. મુનિરાજ ચૈતન્યના બાગમાં રમતા રમતા કર્મના ફળનો નાશ કરે છે ને, રમત માત્રમાં એમ કહે છે. મુનિ છે જે ક્ષણે ક્ષણે પ્રતિક્ષણે શુદ્ધોપયોગમાં લીન થાય છે, વિદુની દશા છે. કાળ કેવો છે, આ કાળે તો એવા મુનિના દર્શન થતા નથી. જે ક્ષણે ક્ષણે અંદરમાં લીન થઈ જાય બરાબર, ચોક્કસ શબ્દ છે, ખ્યાલ તો બરાબર આવે છે. જો ઔષધ શાસ્ત્રો રહી ગયા છે, નાના નાના વચનો રહી ગયા છે, ખ્યાલ તો બરાબર આવે. આવા મુનિ હોય, સામે ઉભા હોય ને એવું લાગે વર્ણન કરવાનું. હું વર્ણન એવું આવ્યું છે. એવું છે તો કુદરતી ગુરુદેવ બોલ્યા છે, પુરુષ પર્યાય હોય તો ચારિત્ર અંગીકાર કરે, મુનિદશા પ્રાપ્ત કરે, પુરુષાર્થ છે. કહે છે કે મુનિરાજ તો ચૈતન્યના બાગમાં રમતા રમતા લીલા માત્રમાં સહજ સ્થિતિએ વિકલ્પ કરવો પડતો નથી. કર્મના ફળનો નાશ કરે છે. જે કોઈ પૂર્વે નિબંધન કરેલા કર્મ આવે છે એના એને કર્મ ફળ આવતા એને કોઈ તકલીફ થતી નથી. રમત માત્રમાં એ કર્મ ફળનો નાશ થાય છે. એમ કે તો સહજપણે જ્ઞાતા દ્રષ્ટા રહી શકે છે. ગમે તે પ્રકારનો ઉદય ન હોય, પ્રાણ છૂટી જાય એવો ઉદય હોય તો પણ એ જ્ઞાતા દ્રષ્ટાપણે રહે છે. એમાં કિંચિત માત્ર એમને તકલીફ થતી નથી. ઉલટાના પ્રતિકૂળ ઉદયના કાળમાં એમનો પુરુષાર્થ વધે છે અને પુરુષાર્થ વધતા આનંદ પણ વધે છે. ખરેખર કેમ બને છે? બારમાં આસક્તિ હતી તે તોડી સ્વરૂપમાં મંથર થઈ ગયા. મંથર થઈ ગયા એટલે લીન થઈ ગયા, સ્વરૂપમાં લીન થઈ ગયા. નીચે ચોથે પાંચમે ગુણસ્થાને થોડી આશક્તિ રહી હતી એ એમણે તોડી નાખી. મુનિદશા અંગીકાર કરતા એ આશક્તિનો નાશ કરીને એ સ્વરૂપમાં લીન થઈ ગયેલા છે. આમ તો રેશિયો જુઓ તો એક તૃત્યાંશ એ સ્વરૂપમાં લીન રહે છે અને બે તૃત્યાંશ એ સ્વરૂપમાં બહાર રહે છે. જ્યાં સુધી છઠ્ઠા ગુણસ્થાન સાતમા ગુણસ્થાનની ઝૂલતી દશા છે ત્યાં સુધી, પછી શ્રેણી માંડે છે ત્યારે બારમાં આવવાનું બંધ થાય છે. પણ મુનિ દશામાં જ્યાં સુધી ઉપયોગ શ્રેણી માંડવા પૂરતો સમર્થ થઈને ધ્યાનમાં આવતા નથી, શુક્લ ધ્યાનમાં, ત્યાં સુધી ધર્મ ધ્યાનની દશા અને અર્થ ધ્યાનની દશા એ બે દશા વચ્ચે એમાં બે તૃત્યાંશ ભાગ એમનો વિકલ્પમાં છે અને એક તૃત્યાંશ ભાગ એમનો નિર્વિકલ્પમાં છે. આટલો રેશિયો છે, ડબલમાં છે રેશિયો. એ મુનિ દશા ઉત્પન્ન થઈ એ પહેલા બારમાં થોડી આસક્તિ હતી તે તોડી નાખી અને એ સ્વરૂપમાં લીન થઈ ગયા છે. સ્વરૂપમાં મંથર થઈ ગયા છે એટલે સ્વરૂપમાં જાણે લીન થઈ ગયા છે. એ બે તૃત્યાંશ દશા બહાર છે એ જોતા નથી. મુનિને તો એવા સ્વરૂપે જોવામાં આવે છે કે જાણે એ સ્વરૂપમાં લીન થઈ ગયા છે. કેમ કે એમની બાહ્ય પ્રવૃત્તિ પણ બહુ સીમિત અને મર્યાદિત હોય છે. લોકોની વચમાં આવતા નથી અને લૌકિક પ્રવૃત્તિમાં એ પડતા નથી. તેથી જાણે કે સ્વરૂપમાં લીન જ રહે છે એમ જ એમને જોવામાં આવે છે. ચાલે તો પણ ધીર ગંભીર ચાલ છે. નીચે જોઈને ચાલે છે. મન વચન કાયાની કોઈ ચંચળતા દેખાતી નથી. એટલા શાંતપણે પરણમી ગયા છે કે શાંતિની મૂર્તિ જોઈ લ્યો. શાંત સ્વરૂપની મૂર્તિ છે. ચાલે તો એટલા થરતા થરતા ચાલે છે ને, ક્ષણે ક્ષણે તો ઉપયોગ લીન થાય છે. આપણે મિત્રો નીચે તળેલા છે એમાં પણ એટલું છે કે કોઈ બીજા નાના જીવ જંતુઓને પગ નીચે આવીને હિંસા એની થઈ જાય નહીં, એટલો સહજ ખ્યાલ છે. બહારમાં આસક્તિ હતી, આ મુનિઓનું વર્ણન શરૂ થયું છે, અહીંથી લીધું છું, શરૂ કર્યું છે. ધન્ય તે નિર્ગ્રંથ દશા ત્યાંથી 71 થી શરૂ કર્યું છે. કુલ 71 તાર્યા એમ કે છે ને, અન્યમાં આ 71 માં છે. મુનિ દશા આવે 71 ભાવ સુધીમાં બાંધા હોય બધા ચાલ્યા જાય. ભૂતકાળના 71, એ 71 પેઢી એની નાની છે. કુટુંબ તો એમાં 71 જણાના થઈ ગયા, એમાં ક્યાં હું કુટુંબ ગોતવા જવા. પણ એના ને એના 71 ભાવ એની પેઢીની એની પરંપરા છે. ત્યાંથી ઉપાડ્યું છે મુનિ, બહુ મુનિનું સારું વર્ણન લીધું છે. સ્વરૂપ જ તેમનું આસન, સ્વરૂપ જ તેમની નિંદ્રા, સ્વરૂપ જ તેમનો આહાર છે. મુનિઓને તો એમનું સ્વરૂપ એ જ એમનું આસન છે કે જ્યાં તેઓ દ્રઢપણે બિરાજમાન છે, નિજ સ્વરૂપમાં બિરાજમાન છે. મુનિ બીજે ક્યાંય બેસતા નથી. વ્યવહારે એમ કહેવાય કે તરુ તટે બેસા બેઠા છે, ઝાડની નીચે બેઠા છે. એ વ્યવહારથી પ્રસંગ છે. પર્વતના શિખર ઉપર જઈને ધ્યાન કરે છે, એ સ્વરૂપમાં આસન માંડે છે. બારમાં આસન માંડતા નથી, પણ સ્વરૂપમાં આસન માંડે છે. એ એમને જમાવટ કરવાનું આસન એમનું સ્વરૂપ છે, બીજે ક્યાં એમની જમાવટ છે. સ્વરૂપ જ એમની નિંદ્રા છે. આ નિંદ્રાથી માણસોને માનસિક પરિશ્રમ ઉતરે છે. ઘણો મગજનો થાક લાગ્યો હોય પછી